એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર ઉત્પલ ભાયણીની વાર્તા મિજબાની. ઓડિયો પઠન અનિતા પાદરિયા. રાબેતા મુજબ ચિનપ્પાએ રોટલી ખાવાની હટ કરી. રાબેતા મુજબ અમ્માએ ના પાડી. રાબેતા મુજબ ચિનપ્પાએ થાળીને ધક્કો માર્યો અને રાબેતા મુજબ અમ્માનો માર ખાઈ ચિનપ્પા રડતો રડતો ઝાંપે આવીને બાકી રહેલું રુદન પૂરું કરવા માંડ્યું. ગલીમાં ચિનપ્પાને જોનાર કોઈ ન હતું, પરિણામે તેને રડવાની મજા અડધી થઈ ગઈ. ગલીના સુનકારની અદબ જાણવીને તેણે પણ પોતાના હિપકા ધીમે ધીમે ઓછા કરવા માંડ્યા. ગલી સાંકડી હતી, તેમાં પણ બંને બાજુએ ખીચોખીચ મકાનોની વચ્ચે પુરુષોથી ઘેરાયેલી અટુલી યુવતીની જેમ તે વધુ સંકોચાતી જતી હતી. ગલીની સડક આમ તો ડામરની હતી, પરંતુ તેના પર રેતીના થર બાજી જતા કોઈ તેના પર ચાલે નહીં ત્યાં સુધી ભાગ્ય જ માની શકતું કે સડક પાકી હશે. ગલી છોડીને બીજે ક્યાંય ક્યારેય ન ગયેલા બે બત્તીના થાંભલા અને એક વૃક્ષનો જ સમાવેશ થતો હતો. ગલી પર અત્યારે સૂરજ ગરમીના કોરડા સતત વીંજે જતો હતો અને ગલી ચૂપચાપ એ ત્રાસ સહન કરે જતી હતી. પથરાયેલી રેતી અને ચાંદી જેવા બત્તીના બે થાંભલાઓને કારણે ગલી ઝઘારા મારતી હતી. વીંઝાતા કોરડાથી ઉઠેલા સોળનું જાણે જાહેર પ્રદર્શન કરતી ન હોય. આ વાતાવરણમાં વૃક્ષનું અસ્તિત્વ બહુ જ જુદું આવતું હતું. ખાસ્સી નવરાશ હોય અને અંકગણિત પ્રિય વિષય હોય તો ગણી પણ શકાય એટલી પાંદડાઓની કુલ સંખ્યા હોવાને કારણે છાયો આપવાનો તે દંભ જ માત્ર કરી શકતું હતું. છતાં બત્તીના થાંભલાને મુકાબલે વૃક્ષની વિશિષ્ટતાની હકીકત નિર્વિવાદ હતી, જેમાં ચિનપ્પા પણ અપવાદ નહોતો. ચિનપ્પાની આંસુભીની નજર પણ ફરતી ફરતી વૃક્ષ આગળ અટકતી અને અટક્યા પછી તે ખસી પણ નહીં. વૃક્ષની નીચે ચિનપ્પા જેવા બીજા પણ એક જીવની હાજરી હતી. ચિનપ્પાએ રડવાનું સાવ બંધ કરી દીધું હતું. રહ્યા સહ્યા અશ્રુબિંદુઓના ચિહ્નો પંપબાઈથી મીટાવી દીધા. વૃક્ષની નીચે બેઠેલા જીવની પણ વૃક્ષ જેવી જ વિશિષ્ટતા હતી. તેનો વાન કાળો હતો, વધુ પડતો કાળો એટલા માટે લાગતો હતો કે એ વાન પર એકેય વસ્ત્ર નહોતું, પરંતુ અત્યંત કાળો એટલા માટે નહોતો લાગતો કે માથાના આછા વાળ અને કેળે બાંધેલો કાળો દોરો તેના વાનથી પણ વધુ કાળા હતા. આ કાળાસમાં તેના બે પગ વચ્ચે પડી રહેલા એલ્યુમિનિયમના વાસણની સફેદી અને આંખોના ડોળાની તેમજ નાકમાંથી ડોકિયા કરતા શેળાની પીળાશ રંગનો જબરો વિરોધાભાસ ઊભો કરતી હતી. ફૂલેલા પેટને બાદ કરતા તેની કાયાકૃશ હતી, લગભગ વૃક્ષની ડાળીઓ જેટલી તેની જાડાઈ હશે. ચિનપ્પાએ આ કશું જ જોયું નહીં. તેનું ધ્યાન તો માઇક આંગલા હાથની વાસણમાંથી મોઢા સુધીની ગતિ પર કેન્દ્રિત થયું હતું. થોડી ક્ષણોના સૂક્ષ્મ અવલોકન પછી ચિનપ્પાએ તારણ પર પહોંચ્યો કે પેલો જીવ રોટલી ખાતો હતો. અંદરથી અમ્માની પોતાના નામની બૂમને ચિનપ્પા જોઈ રહ્યો. તેને અવગણીને તેણે વૃક્ષની દિશામાં કદમ માંડ્યા. જેવી ચિનપ્પાના પગમાં ગતિ આવી કે પેલા જીવના હાથની વાસણથી મુખ સુધીની ગતિ અટકી ગઈ. તેની નજર આવી રહેલા ચિનપ્પા પર સ્થિર હતી. ચિનપ્પા બત્તીના બીજા થાંભલે અટક્યો. વૃક્ષ 5-1 ફૂટ દૂર હતું. વાસણમાંના રોટલીના ટુકડાઓને તે જોઈ શકતો હતો અને તેને જ તે જોતો હતો. કાળિયાનું ત્યાં આગમન તદ્દન અનપેક્ષિત હતું. કાળિયો આવ્યો પણ તદ્દન શાંતિથી, અને જ્યારે પેલા જીવ અને ચિનપ્પાની વચ્ચે આવીને તેણે બગાસું ખાધું ત્યારે બંને જણા ચમકી ગયા. ભૌતિક દ્રષ્ટિએ જોઈએ તો જુદી બાબત છે, બાકી કાળિયાને કૂતરો ભાગ્ય જ કહી શકાય. ગલીનો આ રહેવાસી ઘણો ખરો માણસ થઈ ગયેલો. તેને કોઈની પડી નહોતી. ચોખ્ખા લાભ કે સ્વાર્થ વગર ભાગ્યે જ તે ભસતો અને કરડવાનું તે લગભગ ભૂલી ગયેલો. તે સહનશીલ અથવા જડ પણ એટલો જ હતો. હટ હટના ઉપાલંભને કે નાના પથરાને તે ગણકારતો જ નહીં. રાત્રે તે ઊંઘ ન આવે ત્યારે જાગતો અને જાગતો બેઠો હોય તો પણ અજાણ્યાને જોઈ ક્યારેય ભસતો નહીં. આ કાળિયો કંઈ તેનું આગું નામ નહોતું. આ તો ચિનપ્પા અને એવા જ બીજાઓની વર્ણના આધારે તેને ઓળખવાની ચાવી કે નિશાની હતી. કાળિયો કોઈ પણ જાતની વિશિષ્ટતા ન ધરાવતું એક સામાજિક પ્રાણી હતું. કારણો જુદા હતા, પરંતુ કાળિયો પણ ચિનપ્પાની જેમ જ આજે રોટલી માટે તલસતો હતો, અને તે પણ અત્યારે તો પેલા જીવના બે પગ વચ્ચે રહેલા વાસણમાંના રોટલીના ટુકડાને જ એકીટસે તાકી રહ્યો હતો. ચિનપ્પાએ કાળિયાની હાજરીથી ગભરાઈને તો નહીં જ, કદાચ શરમાઈને બત્તીના બીજા થાંભલાથી આગળ વધવાનો કાર્યક્રમ મુલતવી રાખ્યો. પરંતુ કાળિયાએ ક્ષુધાની વિશેષ તીવ્રતા કે અન્ય કોઈ કારણે ચિનપ્પાની હાજરી અવગણીને વાસણ તરફ ડગ માંડ્યા. પેલા જીવને ચિનપ્પાની ગતિના ઈરાદા અંગે સંદેહ હતો, પણ કાળિયાની ગતિનો ઈરાદો તે બરાબર સમજી ગયો હતો. તેની નજર આસપાસ ફરી, ક્યાંય પથ્થર ન દેખાયો. ચહેરા પર ભય ફરી વળ્યો. જેવો પેલા જીવે વાસણ સાથે ઝડપથી ઉઠવાનો પ્રયત્ન કર્યો, તે ક્ષણે અડધું પડધું ભસીને કાળિયાએ ગતિમાં એકદમ વધારો કર્યો અને બરાબર તે ક્ષણે ચિનપ્પાએ હાથમાં લીધેલો પથ્થર કાળિયાના બેસી ગયેલા પેટ પર અફડાયો. માણસ જેવી ચીસ નાખી કાળિયો દૂર હટીને બત્તીના પહેલા થાંભલે પહોંચી ગયો અને ગુસ્સામાં ચિનપ્પા તરફ તાકી રહ્યો. પેલો જીવ વાસણ સાથે ઉઠેલો, પરંતુ સુરક્ષાનું જોખમ જણાતા તેના હાથમાંથી વાસણ પડી ગયું હતું, છતાં તે દોડ્યો. કાળિયાની ચીસ સાંભળીને તે અટકી ગયો અને પાછો ફરી ગયો. શું થયું તેનો ખ્યાલ આવતા આશ્ચર્યથી તે ચિનપ્પા તરફ તાકી રહ્યો. ચિનપ્પાએ માત્ર ઉઠાવાતું વાસણ અને પડતું વાસણ જોયેલું. તે વેરાયેલા રોટલીના ટુકડાઓને તાકી રહ્યો. પેલો જીવ વાસણ તરફ આગળ વધ્યો. ચિનપ્પા અને કાળિયો તાકી રહ્યા. પેલા જીવે નીચા વળીને ટુકડાઓને વાસણમાં ફરી નાખ્યા. ચિનપ્પા અને કાળિયો તાકી રહ્યા. પેલા જીવે ચિનપ્પા સામે જોયું. એનો ભાવ ચિનપ્પાથી સ્પષ્ટ રીતે જ કળાયો. ચિનપ્પાને લાગ્યું કે તે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગે છે અને કદાચ તેની પોતાની સમક્ષ હસવાની પણ ઈચ્છા છે. પેલો જીવ પુનઃ વૃક્ષ નીચે બેસી ગયો. હજી તેણે ખાવાનું શરૂ કર્યું નહોતું. ચિનપ્પા આગળ વધ્યો. કાળિયો અને પેલો જીવ તેને તાકી રહ્યા. બંનેને ચિનપ્પાનો આશય કળાયો નહીં. ચિનપ્પા પેલા જીવની સાવ નજીક આવી ગયો. પેલો જીવ થોડોક સંકોચાઈ ગયો. ચિનપ્પા ઉભળક રીતે તેની બાજુમાં બેસી ગયો. રીતિવાળી રોટલીને તે મન ભરીને તાકી રહ્યો. પછી તેણે પેલા જીવ સામે જોયું. કોઈ પ્રતિભાવ નહોતો. ચિનપ્પાએ પોતાની ભાષામાં તેને કહ્યું, તું કાળિયાથી ન ડરતો, તે હવે નહીં આવે. પેલો જીવ ચિનપ્પાના હોઠને તાકી રહ્યો. ચિનપ્પાએ આગળ ચલાવ્યું. આ રોટલી છે નહીં, તું કેમ આ રોટલી ખાતો નથી? રોટલીનો નિર્દેશ કરતા અનાયાસે તેની આંગળીઓ વાસણમાંની રોટલીઓને અડી ગઈ. ચિનપ્પાના ચહેરા પર સ્મિત હતું. પેલા જીવના હોઠના ખૂણે પણ સ્મિત આવ્યું. પેલા જીવનો હાથ વાસણમાં ગયો, રોટલીનો ટુકડો ઉચકાયો અને એ ટુકડાવાળો હાથ ખચકાતો ખચકાતો ચિનપ્પાના તરફ લંબાયો. ચિનપ્પાના ચહેરા પરથી સ્મિત ઉડી ગયું. ઘડીક રોટલીના ટુકડા તરફ તો ઘડીક પેલા જીવ તરફ તે તાકી રહ્યો. હજી હાથ તેની સમક્ષ લંબાયેલો હતો. ચિનપ્પાએ રોટલીનો ટુકડો લઈ લીધો. પેલા જીવની સામે જોતા જોતા ટુકડાવાળો હાથ ચિનપ્પાના મોઢામાં ગયો. ટુકડો ચવાઈ ગયો. ચિનપ્પાના ચહેરા પર સ્મિત આવ્યું. પેલા જીવના ચહેરા પર પણ સ્મિત આવ્યું. અચાનક બંનેની નજર કાળિયા તરફ ગઈ. તે બત્તીના બીજા થાંભલે આવી તાકી રહ્યો હતો. ચિનપ્પાએ એક ટુકડો લઈ કાળિયા તરફ ફેંક્યો. કાળિયો ટુકડા તરફ ધસી ગયો. પેલા જીવે પણ એક ટુકડો લઈ કાળિયા તરફ ફેંક્યો. તે નજીકમાં જ પડ્યો. કાળિયો નજીક આવી ગયો. પહેલા સંશયથી તેને સૂંઘવા માંડ્યો અને પછી ખાઈ ગયો. ચિનપ્પા અને પેલો જીવ સંતોષથી હસી રહ્યા. હજી પણ સૂરજ ગરમીના કોરડા પીંજે જતો હતો અને હજી પણ ગલી ચૂપચાપ માર સહન કરતી રહી. હજી પણ ગલીમાં તેના કાયમી રહીશો સિવાય કોઈ નહોતું અને મિજબાની ચાલતી હતી. ચિનપ્પાની અમ્માની બૂમો સાંભળવાની કોઈને ફુરસદ નહોતી.